પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 63, 64, 65 નો સાર.
જે તત્વ નિષ્ણાંત વસ્તુ સ્વરૂપમાં નિપુણ પદ્મપ્રભુનીના હૃદય કમળમાં સુસ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે અને જેને રૂઢ પુરુષોએ કલ્પના માત્ર રમ્ય એવા ભવભવના સુખો તેમજ દુઃખોથી મુક્ત રહિત કર્યું છે, તે પરમ તત્વ જયવંત છે.
નિષ્ણાંત છે, નિપુણ ચતુર છે એવા પદ પ્રમાણ ધરી લે, તે તત્વમાં નિષ્ણાત છે. એમ લીધું છે, તત્વમાં નિષ્ણાત દાયા ચતુર છે એવા ચારે બાજુથી બધી રીતે જેને તત્વને ઓળખી લીધું છે એમાં નિષ્ણાત, નિષ્ણાત દાયા ચતુર બુદ્ધિ વાળા ચારે બાજુથી જેને ઓળખી લીધું છે તત્વને એવા પદ્મ પ્રમાણ ધરી દે,
હૃદય કમળમાં સુસ્થિત,
એમના હૃદય કમળમાં સુસ્થિત, એમના હૃદયની અંદર સુસ્થિત બિરાજે છે. હૃદય દ્રઢ મન અને ભાવ મન, એના ભાવ મનની અંદર જે બિરાજે છે સુસ્થિત, વિકાર વગરનું નિર્વિકાર એવું ચૈતન તત્વ છે. એક જાતના વિકલ્પને જે હણી નાખ્યા છે એવું આત્મા સમયસાર જેના હૃદય કમળમાં બિરાજે છે પદ્મકમળ ધારી દેવના હૃદય કમળ, અનેક જાતના વિકલ્પો જેમાં હણાઈ ગયા છે. આચાર્ય દેવને એવા એવી રત્નત્રયની આરાધના છે કે જેમાં બધા વિકલ્પ વિવિધ અનેક જાતના વિકલ્પ જેને હણી નાખ્યા, એના હૃદય કમળની અંદર આ સમયસાર અને એવી રત્નત્રયની આરાધના જેમાં બિરાજી રહી છે, જેના આત્મકમળની અંદર એ ભાવ જ્ઞાનની અંદર દ્રવ્યમન માધ્યમ કહેવાય હૃદય કમળમાં, એના અંતર આત્માની અંદર એના ભાવ અંદર જ્ઞાનની અંદર ભાવ મનની અંદર આવો આત્મા બિરાજે છે. ના માત્ર રમ્ય છે, જે કલ્પનાથી રમણીક લાગે છે એવું જગતનું શું છે સુખો ને દુઃખો, જે પૂર્ણ પાપના ફળો આવે છે, આ દુઃખને લઈને પાપના ફળને લઈને આ દુઃખ જીવ કલ્પનાથી માને છે, પૂર્ણના ઉદયથી કલ્પનાથી રમ્ય એવું રમણીક એને સુખ લાગે છે. દેવોના દેવલોકની સામગ્રીઓ મળે, પાંચ ઇન્દ્રિયની સગવડતા મળે એવી બહારથી કલ્પના માત્ર રમ્ય છે, જેની રમણીકતા માત્ર કલ્પનાથી કરેલી, રાજાઓના સુખ ને એ બધી કલ્પનાથી માત્ર રમ્ય લાગે છે. ભવભવના સુખો એ સુખ નથી પણ બધું દુઃખ જ છે, એના અંતરમાં જોવે તો બધું દુઃખ છે સુખ નથી. એ બધું ભવભવનું કલ્પના માત્ર રમ્ય એવા ભવભવના સુખો ને દુઃખો બધું વિભાવ પડીને બધું દુઃખ જ છે, કલ્પનાથી સુખ માનેલું છે. દેવલોકમાં પણ એ કલ્પના માત્ર રમ્ય લાગે છે, રાજાઓનું સુખ કલ્પના માત્ર રમણીક લાગે છે, એ બધું રમણીકતા નથી. રમણીકતા આત્મામાં છે, આ બધી કલ્પનાથી પૂર્ણના ફળો બધો કલ્પના માત્ર રમ્ય છે. સુખોથી દુઃખોથી જે રહિત છે એવો જે આ જે ચૈતન તત્વ ભવભવના સુખોથી દુઃખોથી રહિત છે એવું જે
પરમ તત્વ જયવંત
મુક્ત, એ પરમ તત્વ જયવંત વર્તે છે. એમ છે ને,
એ પરમ તત્વ
એવું આ પરમ તત્વ સદાને માટે જયવંત છે, એવો આ ચૈતન દેવ આ પરમ તત્વ સદાને માટે જયવંત છે. એમાં જ બધું સુખ એમાં ભરેલું છે, બહારમાં માત્ર કલ્પના માત્ર રમ્યું છે. આવો જે ચૈતન તત્વ ચૈતન દેવ પરમ પારિણામિક ભાવે બિરાજનારો એવો ચૈતન દેવ એ સદા જયવંત અને શાશ્વતો છે, એની કોઈ જાતની ગુણો કે પર્યાયને કોઈ છેદી શકતું નથી. એવો એ દ્રવ અનાદિ અનંત, એના ગુણો અનાદિ અનંત છે, પારિણામિક ભાવ અનાદિ અનંત છે, એને કોઈ કાંઈ કરી શકતું નથી. એવો ચૈતન દેવ શાશ્વત દેવ બિરાજે છે, એવો શાશ્વત દેવ મુનિરાજના હૃદય કમળમાં સ્થિત છે શાશ્વત દેવ, અને એની જે અનુભૂતિ કરી રહ્યા છે ક્ષણે ક્ષણે અંતર્મૂર્તે અંતર્મૂર્તે ચૈતન દેવની જે અનુભૂતિ કરી રહ્યા છે, એટલે જેના હૃદય કમળમાં સ્થિત છે એમ એનો અર્થ છે, કારણ કે એની અનુભૂતિ છે, એટલે એમાં એ ચૈતન્ય એવું શાશ્વત ચૈતન્ય તત્વ પર જયવંત વર્તે એ આ તત્વની મહિમા આવે છે. સમયસરની પરમ તત્વની મુનિરાજના હૃદય કમળમાં બિરાજે છે એવું એ આ ચૈતન્ય તત્વ સદાને માટે જયવંત છે. તત્વ તો છે પણ મુનિરાજની અનુભૂતિ છે હૃદયના હૃદય કમળની અનુભૂતિમાં બિરાજે છે ચૈતન્ય દેવ મુનિરાજ નિચમ કાળમાં એ બિરાજતા હતા. અત્યારે તો એવું કઈ જોવામાં આવતું પણ અત્યારે આ ગુરુદેવ પંચમ કાળમાં પધાર્યા એ મહાભાગની વાત થઈ છે. બાકી આવા મુનિરાજ તો હમણાં ક્યારના કેટલો ટાઈમ થી કેમ દેખાતા પણ અહીં પધાર્યા એ મહાભાગ્યની વાત થઈ ગઈ. પંચમ કાળની અંદર એમના દર્શન થયા અને એની વાણી મળી એ મહાભાગ્યની વાત છે. બહાર ગોતવા જેવું પડતું નથી. બીજા પદાર્થો પોતાથી દૂર છે, દૂર છે એને પોતે લેવા માંગે છે અને જે નજીક છે એ પોતાને જડતું નથી. અનાદિને પોતે દ્રષ્ટિ બહાર કરી છે, રમણામાં ભૂલું છે, બહારનું બધું પોતાનું લાગે છે. પોતે દ્રષ્ટિ પોતામાં પોતા તરફ જોતો જ નથી કે હું આ છું, નાયક જાણનારો હું, જાણનારો તે જ હું છું, મારામાં શાંતિ આનંદ બધું બધું મારામાં છે. પણ પોતા તરફ દ્રષ્ટિ કરે તો દેખાય શરીર કઈ જાણતું નથી. શરીર જળ અંદર વિકલ્પ આવે આકુળતાથી ભરેલા છે, એનાથી જુદો આત્મા ચેતન અંદર છે. પોતે પુરુષાર્થ કરે તો જુદો જણાય, જુદી પરિણતિ થાય, પણ પુરુષાર્થ કરે તો થાય. અનાદિકાળનો એમને એમ ચાયલો આવે છે પણ બધું સ્થૂળ સ્થૂળ બહારની ક્રિયાઓ કરી બધું કર્યું, અંતરદ્રષ્ટિ કરતું નથી. ગુરુદેવે અંતરદ્રષ્ટિ કરવાનો માર્ગ બતાવ્યો કે અંતરમાં જો તું બધું તૈયાર કરીને આપ્યું છે, હવે કરવાનું પોતાને રહી જાય છે, અંતરમાં જોવાનું પોતાને રહી જાય છે.
તે આત્મા ભવથી વિમુક્ત થવાથે નિરંતર આ આત્માને ભજો, કે જે અનુપમ જ્ઞાનની આધીન છે, સહજ ગુણમણીની ખાંડ છે, સર્વતત્વમાં સાર છે અને નિજ પરિણતિના સુખ સાગરમાં મગ્ન થયા છે.
જે આત્મા છે ભવ્યતામાં પ્રેરિત થઈ છે, અંદર જેની લાયકાત પ્રગટ થઈ છે, એવો જે આત્મા છે ભવ્યતાથી પ્રેરિત થઈને ભવ્ય લાયક છે થવાને અર્થે, જેને ભવથી વિમુક્ત થવું છે. ભવ હવે મારે જોતો જ નથી. અનંત જન્મ મરણ કર્યા આ જીવે એક શરીર ધારણ કર્યું, એક શરીર ધારણ કર્યું એ છોડ્યું, ભાઈ બીજું ધારણ કર્યું, એવા અનંત જન્મ મરણો કર્યા. પણ ભવથી જેને વિમુક્ત થાય ભવ્યતાથી એવો લાયક જીવ છે કે જેને ભવ ગમતો જ નથી, કે આ ભવથી હવે કેમ છૂટું, એ ભાવથી વિમુક્ત થવાને માટે આ આત્માને ભજો. કેવો આત્મા છે? આત્માને ભજો એમ લીધે આત્માની ભજના કરો, એ આત્માનું ભજન કરો, એ આત્માને જ મહિમા કરો, બધું આત્માનું કરો. કે આત્મા કેવો છે? એ સહજ તત્વ અનાદિ અનંત છે. એ સહજ તત્વ કેવું છે? એ કહે છે જ્ઞાનને આધીન છે. એનું જ્ઞાન કેવું છે? આત્માનું અનુપમ છે, જેને કોઈને ઉપમા આપી શકાતી નથી. જે જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેના જ્ઞાનની ઉપમા આપી શકાય, એવું અનંત અનંત અગાધ જ્ઞાનથી ભરેલો આત્મા. એ આત્મા એ દ્રવ્ય પોતે જ્ઞાનને આધીન છે, દ્રવ્ય પોતે ગુણને આધીન છે, ગુણ દ્રવ્યને આધીન છે એમ આવે. આત્મા પોતે ગુણને આધીન છે. એ જ્ઞાન જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. એ જ્ઞાન નાયક જ આત્મા છે. એ જ્ઞાનથી જ ભરેલો આત્મા છે. અનંત અનંત જ્ઞાન એ અદભુત અનુપમ જ્ઞાનથી ભરેલો છે. અનંત અનંત વસ્તુઓને જાણે છે, અનંત વસ્તુઓના ગુણોને, અનંત ગુણોને, અનંત પર્યાયોને, અનંત આકારને, અનંતા ભાવને બધાને અનંતા દ્રવ ક્ષેત્ર કાઢવા બધાને જાણે એવો અનંત અનંત અગાધ જ્ઞાનથી ભરેલો હોય જેને કોઈને ઉપમા આપી શકાતી નથી એવો અનુપમ જ્ઞાનને આધીન એવો આત્મા છે. એ આત્માનું સ્વરૂપ આવા છે. આવા આત્માને હે ભવ્ય તું ભજના કર, એનું સ્તવન કર, એની મહિમા કર, તો એ આત્મા તને પ્રગટ થશે. તારે ભવથી વિમુક્ત થવું હોય તો આ બધું ભજન છોડી દે. આ સંસારનું ભજન, આ વિભાવનું ભજન, એ વિભાવને તું વારે વારે યાદ કર્યા કરશ. અનેક જાતની વિકલ્પ સંસારિક લૌકિક બાબતોને બધાને તને યાદ અને સ્મરણ દે છે. એ બધું તું ભૂલી જાને આત્માનું ભજન કર, આત્માનું સ્મરણ કર. આવા આત્માનું સહજ ગુણની મણિયો છે. કે આત્મા કેવો છે? સહજ, જેને કોઈ બનાવ્યું નથી. એના ગુણો અનાદિ અનંત છે. એ ગુણો કોઈ બનાવ્યા નથી. એ ગુણો સહજ છે. ગુણની મણિયો છે. જેને મણી કેમ હોય? જે મણિયોનો જેમ ઢેર હોય, એક મણ રતનનો ઢગલો હોય, એની ગણે સહજ ગુણ મણીની. ગુણ મણીની તો ખાણ છે. એ ખાણ જેમ ખાણ રતનની ખાણ હોય, એ ખાણમાંથી રતન નીકળ્યા જ કરે એમ એની અંદર આત્મા અનંત ગુણમણી, સહજ ગુણમણી, સહજ ગુણોથી ભરેલો ગુણમણીઓનું ખાણ છે. મણી જેવો ગુણ, એક 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 મણિરત્ન જેવી, મણિરત્ન જેવા ગુણો છે. એના તત્વનો સાર, સર્વ તત્વનો માસ ને સાર હોય તો એક આત્મા જ છે. આ છ બધા દ્રવ્યો છે, છ દ્રવ્યો ને નવ તત્વો, એમાં સારભૂત હોય તો આ એક આત્મા જ છે. બધાને તું જાણ, જગતમાં જે આ દ્રવ્યો છે, એ દ્રવ્યોની અંદર એક આત્મા, નવ તત્વોની અંદર એક આત્મા જ સારભૂત છે. એ આત્મા વસ્તુને તું દ્રષ્ટિમાં લે, એને જ્ઞાનમાં લે, અને એને આચરણમાં પણ એ આત્માને તું લે. બસ સારભૂત હોય તો આ એક આત્મા જ છે. તારે ભવથી છૂટી જવું હોય ને એક આત્મામાં પરિણતે એક આત્મા જ જોતો હોય તો તું આવા આત્માનું ભજન કર. સુખ સાગરમાં મગ્ન છે. પોતાની પરિણતિ જે સુખ સાગર છે, સુખનો સાગર ભર્યો છે. જે સાગરનું પાણી કોઈ દી ખૂટે નહીં, આ સુખ સાગરનું, સુખ સાગરનું પૂર છે. દ્રવ્ય રૂપે તો સુખ સાગરમાં મગ્ન છે, પર્યાયમાં મગ્ન નથી. માટે તું પર્યાયથી પણ એ સુખ સાગરમાં મગ્ન થઈ જાય. જે સુખ સાગરનું પૂર છે એટલું છે, પેલા કઈ બીજું છે. મગ્ન છે નિજ પરિણતિ, પોતાની સ્વરૂપ પરિણતિની પરિણતિમાં જે આવવાથી જે સુખ સાગર પ્રગટે, સુખ સાગરમાં મગ્ન છે. પણ એ પારિણામિક ભાવે મગ્ન છે એમ કહે છે. અને પર્યાય પ્રગટ થાય તો પોતાની પરિણતિ પોતા જ વળે અને સુખ સાગરમાં મગ્ન થાય છે. આ તો એ દ્રવ દ્રષ્ટિથી પારિણામિક ભાવે સુખ સાગર દેખાતું તો નથી એને અનુભૂતિમાં, પણ તોય આચાર્ય કે સુખ સાગરમાં મગ્ન છે. આત્મતત્વ પોતાની નિજ પરિણતિમાં લીન થઈ, લીન છે, સુખ સાગરમાં મગ્ન છે. પણ પોતાની નિજ પરિણતિ પ્રગટ થઈ નથી, પણ પારિણામિક ભાવે, પારિણામિક ભાવની અપેક્ષા એ સુખ સાગરમાં મગ્ન છે. પોતાની આત્મામાં જેને લીનતા પ્રગટે છે, એવી જેની બુદ્ધિ છે, એવું જેનું જ્ઞાન છે, એવા બુદ્ધિવાળા નિજ નિજ પરિણતિમાં લીન બુદ્ધિવાળા, જેની પ્રગટ પરિણતિ પ્રગટે છે, એવા બુદ્ધિવાળા, એવા જ્ઞાનવાળા, જેને ભોગથી પરાંગમુખ થયેલા એવા એ હતી. તું ભાવથી પરાંગ, જેની દ્રષ્ટિ આત્મામાં ચાલી ગઈ છે, ભાવથી જે દ્રવ દ્રષ્ટિ એ તો મુક્ત છે, પણ પર્યાયમાં પણ જે ભાવથી મુક્ત અને ભોગથી મુક્ત થઈ ગયા છે, સંસારના પાંચ ઇન્દ્રિયના ભોગથી જે વિમુક્ત થઈ ગયા છે. દ્રવ દ્રષ્ટિથી તો આ પાંચ ઇન્દ્રિયના ભોગ આત્મામાં છે જ ને. એ તો દ્રવ તો એ નિર્લેપ ને પોતે નિર્દોષ છે, પણ જે પર્યાયમાં જે પરિણતિ જે પર તરફ જાતી હતી, તો યતિઓ તો બધી રીતે ભાવથી ને ભોગથી વિમુક્ત થઈ ગયા છે. વિમુક્ત છે ને ગયા છે. એની દ્રષ્ટિ, એની પરિણતિને દ્રષ્ટિ બધું પોતામાં લીન થઈ ગયું છે. બધાથી પરાંગમુક્ત એવા એ યતિ, એ યતિ મુનિને કીધું છે. મુનિમાં બધું પહેલેથી બધું લઈ લેવું. સમ્યક દ્રષ્ટિ અંશે થયા છે અને મુનિ તો ચારિત્રથી પણ બધી રીતે વિમુક્ત પ્રાંગમુખ આખી એની દ્રષ્ટિ અંતર્મુખ થઈ ગઈ છે. બહારથી બાહ્ય સન્મુખ દ્રષ્ટિ જ નથી, એની આત્મા સન્મુખ દ્રષ્ટિની પરિણતિ બધી રીતે થઈ. એવા હે યતી પુનઃવિનાશ કરનારા એવા ધ્રુવપદને બચ. આ ધ્રુવપદ જે તારું અનાદિ અનંત જે શાશ્વત છે, જે શાશ્વત અનાદિ અનંત ધ્રુવપદ છે એને તું ભજ. જે ભવ ભવનો હેતુ ને નાશ કરનારા, ભવનો હેતુ નાશ થાય ભાવ, જે રાગનો હેતુ છે ભવનો હેતુ છે, જેને પુણ અને પાપનો હેતુ રહેલો છે, કોઈ કાર્યની અંદર જેને હેતુ કંઈક બંધાયેલો હોય, જેને પુણની ઈચ્છા હોય ભવનો હેતુ થાય છે કે મને આ આ જે શુભ કાર્યોથી અથવા જે અમે ત્યાગ લીધો અથવા જે હું આ બધા શુભ ભાવો કરું છું એનાથી મને કંઈ સારી પદવી મળે કે દેવપદ મળે, સારો ભાવ મળે, સગવડતાઓ મળે, એવું જે ભાવના હેતુરૂપ છે એ ભાવના હેતુને ત્યાગી અને ત્યાં ધ્રુવપદને ભજ. કે જે ધ્રુવપદ ભાવનો હેતુ થતો નથી પણ જે ધ્રુવપદ છે એમાંથી આત્માની નિર્મળ પર્યાયો જ પ્રગટ થાય છે, આત્માની પદવી જ પ્રાપ્ત થાય છે. એમાં ભાવનો હેતુ નથી પણ ધ્રુવપદ ના આશ્રયથી આત્મા મળે છે અને આ શુભ ભાવના પૂર્ણના હેતુથી બધો સંસાર મળે છે. એ હેતુનો તો ત્યાગ કર ભાવના હેતુનો. આ મુનિ મુનિપદ લીધો અને આ શુભ ભાવ કરી છે, આ ત્યાગ લીધો, આટલું લીધો, અંદરમાં ઊંડી ઊંડી જો પૂર્ણની ઈચ્છા રહી ગઈ તો એ ભાવનો હેતુ થાય છે. તો એ શ્રાવક પદવીમાં પણ જો ઊંડી ઊંડી શ્રાવકની ક્રિયાઓમાં શુભ ભાવોમાં પણ જો તને અંદર પૂર્ણનો હેતુ રહી ગયો કે આ બધું સારું કરી એનું કંઈ ફળ આવશે, એ જો એવી ઈચ્છા હોય તો ભવનો હેતુ થાય. તું ધ્રુવપદને ભજ.
ધ્રુવને
ચિંતાથી તારે શું થયા? જે વસ્તુ ધ્રુવ નથી, જે શાશ્વત નથી, એવી વસ્તુની ચિંતા કરવાથી તારે શું થયું? તું ધ્રુવ અનાદિન શાશ્વત છે, એની તું ભજન કર, એની મહિમા કર, એને રટણ કર, એનો આશ્રય લે, તો તને અંદરમાંથી સુખસાગરનો પૂર પ્રગટ થશે, સુખસાગરમાં તું લીન થાય. પણ આની અધ્રુવની ચિંતા કરવાથી જે પૂર્ણના પૂર્ણના જે ફળો આવે એ પૂર્ણના ફળોની ચિંતાથી તારે શું પ્રયોજન? કોઈ રાજપદવીની તને મહિમા લાગે કે ઇન્દ્રપદવીની મહિમા લાગે કે દેવલોક પદવીની મહિમા લાગે કે તને શું ભાવોથી એ બધા અધ્રુવ પદોની ચિંતાથી તારે શું પ્રયોજન છે? જે અશુભ ભાવોથી તો આ બધો સંસાર જ છે પણ શુભ ભાવોમાં તને જો ચક્રવર્તી પદ કે તને ઇન્દ્ર પદવી કે દેવલોક પદ કે ઊંચા ઊંચા પદોની જો તને ઈચ્છા હોય એવા અધ્રુવ પદોથી તારે શું પ્રયોજન છે? તું આ ધ્રુવપદનું ભજન કર. તું ધ્રુવપદમાં શાશ્વત, જે શાશ્વત છે, અનાદિ અનંત છે, જેમાં જેમાંથી જ બધું પ્રગટ થાય છે, એના આશ્રયમાંથી જે ચક્રવર્તીનો પણ ચક્રવર્તી એવો જે આત્મા, દેવનો પણ દેવ એવો દેવાથી દેવ ચૈતન દિવ્ય મૂર્તિ દેવ, એમાંથી બધું મળે છે. બધી ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ દેવાથી દેવમાંથી થાય છે. એ અધ્રુવથી તારે શું પ્રયોગ? તારા શાશ્વત પદ માંથી એવું પ્રગટ થશે કોઈથી જેનો નાશ નથી, એની આ કોઈ લઈ જશે કે વહી જશે કે એની તને ચિંતા નહીં થાય, એની આ ફરી જશે કે આમાં કઈ વિઘ્ન આવશે એવી ચિંતા વગરનું જે ધ્રુવ શાશ્વત પદ છે એ તને પ્રાપ્ત થશે. એ જ કલ્પવૃક્ષ છે, એ જ કામધેનુ ચિંતામણી બસ આત્મા છે, એને તું એનો જ આશ્રય લે, એમાં જ તારી દ્રષ્ટિને સ્થાપ, એના તરફ તારું જ્ઞાન પણ એ તરફ લઈ જાય, તને તારી લીનતાની પરિણતિ પણ તે એ તરફ લઈ જાય. તો એમાંથી હે એ યતી તને એવું શાશ્વત પદની પ્રાપ્તિ થશે આ ધ્રુવની ચિંતાથી. તે બધું બધાથી તું વિરક્ત થયો, તને ભવ અને ભોગથી તું પરાંગમુખ થયો, હવે તું ધ્રુવ પદને શાશ્વત ભજ. અધ્રુવ ચિંતાથી તારે શું પ્રયોજન છે એમ કહે છે. તું વિમુક્ત છે આચાર્ય આ રીતે ઉપદેશ આપીને કહે છે, ઉપદેશ આપે છે. તો મુનિઓ બન્યો તો પોતે ભાવલિંગે મુનિ સમાધિ મરણ વખતે પોતે તો પોતે એમાં પોતાને સમાધિમાં સ્થિર કરે છે તો ઉપદેશ હે મુનિ તું આમ કરજે તેમ કરજે એમ બધું આ જન્મ મરણ કર્યા અંદર ક્ષુદ્ધા ને ત્રસાવે છે હવે તું તારામાં સ્થિત થા તારે ક્ષુદ્ધા અને ત્રસા એ વિકલ્પ
Thank you.